હા, મારી માંદગીની શરૂઆત મારા પડખામાં વાગ્યું, છતાં તે દાડે અને બીજે દાડે તો હું સાવ સાજો હતો. પહેલાં સહેજ સાજ દુખવા લાગ્યું અને પછી જરા વધારે. હું ડૉક્ટરોને મળ્યો, પછી ગમગીની ને વેદના અને બીજા ડાક્ટરો, એ બધી ઘટમાર ચાલી અને હું ખાઈની કિનારાની નજીક ને નજીક જવા લાગ્યો. મારી શક્તિ ઘટી ગઈ અને હું પાસે ને પાસે આવતો ગયો. હવે હું સુકાઈ ગયો છું અને મારી આંખોમાં નૂર નથી રહ્યો. હું એપેન્ડિક્સનો વિચાર કર્યા કરું છું, પણ આ તો મોત છે. હું એપેન્ડિક્સ સુધારવાનો વિચાર કરું છું અને અહીં તો સામું મોત આવીને ઊભું છે. એ શું ખરેખર મોત હશે? પાછો એ બીકથી ફફડી ઉઠ્યો ને એને હાંફ ચડી ગઈ. તે નીચો નામી દિવાસરી શોધવા લાગ્યો અને તેમ કરતા ખાટલા પાસે પડેલા સ્ટૂલ પર કોણી ટેકવી સ્ટૂલ આડે આવ્યું એટલે વાગ્યું. તેને સ્ટૂલ પર ગુસ્સો ચડ્યો એટલે સ્ટૂલને તેણે વધારે દબાવ્યું અને સ્ટૂલ ગબડી પડ્યું. તે હાંફતો હાંફતો નિરાશ થઈને જતો પડ્યો ને તેને થયું કે આ ઘડીએ જ મોત આવ્યું. દરમિયાન મળવા આવેલા માણસો જવા લાગ્યા હતા. પ્રાસ્કોવિયા એમને વિદાય આપતી હતી. તેણે કશુંક પડતું સાંભળ્યું ને અંદર આવી. શું થયું? કંઈ નહીં, સહેજ મારો હાથ વાગ્યો અને સ્ટૂલ પડી ગયું. પ્રાસ્કોવિયા બહાર જઈ મીણબત્તી લઈ આવી. હજાર વાર દોડીને આવેલો માણસ હાંફે એવી રીતે ઇવાન હાંફતો હતો અને બૈરી સામે એકલી ટસે ઊંચું જોઈ રહ્યો હતો. શું છે જ્યાં? કંઈ નહીં, નહીં, મારાથી પડી ગયું. કહીને શું કામ? એ સમજવાની તો છે નહીં, ઇવાને વિચાર કર્યો ને ખરેખર એ ન સમજી. તેણે દીવી ઉપાડી, મીણબત્તી સળગાવી અને બીજો એક મહેમાન જતો હતો તેને વિદાય આપવા ચાલી ગઈ. પાછી આવી ત્યારે ઇવાન છતો જ પડ્યો હતો અને ઊંચું જોઈ રહ્યો હતો. શું છે? વધારે દર્દ થાય છે? હા. પ્રાસ્કોવિયાએ માથું હલાવ્યું અને બેઠી. મને લાગે છે જા લેસ્કેટિસ્કીને અહીં બોલાવી તમને બતાવીએ. આનો અર્થ એ કે ખર્ચાનો વિચાર ન કરતા પેલા નિષ્ણાતને બોલાવવો. ઇવાને કરડું સ્મિત કરી કહ્યું. ના. પ્રાસ્કોવિયા થોડીવાર બેઠી અને પછી પતિની પાસે જઈ તેને કપાળે ચૂમી લીધી. તે ચૂમી લેતી હતી તે વેરા ઇવાનના મનમાં તો છેક ઊંડાણમાંથી તિરસ્કાર છૂટતો હતો. તેને ધક્કો મારતા તેણે મનને મા પરાણે રોકી રાખ્યું. સાહેબજી, ત્યારે ભગવાન કરશે તો તમને ઊંઘ તો આવી જશે. હા. છ. ઇવાને જોયું કે મોત પાસે આવતું જાય છે. હૃદયમાં ઊંડે ઊંડે તો તેને થતું હતું કે મરી જાઉં છું, પણ એવો વિચાર કરવા તે ટેવાયેલો નહોતો. એટલું જ નહીં, પણ એ વિચાર એને સમજાતો જ નહોતો. એના મગજમાં તે ઉતરતો જ નહોતો. કિઝવેટરના તર્કશાસ્ત્રમાં તો આ પ્રમાણે ત્રિપદી શીખ્યો હતો. કેયસ માણસ છે, માણસો મર્ત્ય છે, તેથી કેયસ મર્ત્ય છે. આ પદો કેયર્સને વિશે એને હંમેશા સાચા લાગેલા, પણ પોતાને વિશે કદી સાચા લાગેલા નહીં. કેયસ કોક કાલ્પનિક માણસ મર્ત્ય હતો તે વાત સાવ સાચી, પણ ઇવાન પોતે કંઈ કેયસ નહોતો. તે કાલ્પનિક માણસ નહોતો, પણ બીજા બધાના કરતાં સૌ જુદું એવું એક પ્રાણી હતો. એક કાળે તે નાનકડો વાનિયા હતો. તેની મા હતી, બાપાજી હતા. મીટિયા અને વાલોડિયા બે ભાઈ હતા, રમકડા હતા, ગાડીવાન હતો. આયા હતી, પછી વળી કાર્ટિકા હતો અને તેની સાથે તેણે બચપણ, બાળપણ અને કિશોર વયના બધા સુખ દુઃખ અને મોજ મજા માણ્યા હતા. પેલો જે પટ્ટાવાળો ચામડાનો દડો વાણિયાને ખૂબ જ ગમતો, તે દડાની વાસ વિશે કેયસને શી ખબર હતી? એની માને આથે કેયસે કંઈ આવી રીતે ચૂમી લીધી હતી અને માના કપડાનું રેશમ કંઈ કેયસને માટે ભેડ્યું હતું? મીઠાઈ ખરાબ હતી ત્યારે નિસારમાં કંઈ કેયસે ઉદ્માત કરી મૂકેલો? કેયસ કંઈ આવી રીતે પ્રેમમાં પડ્યો હતો? કેયસ કંઈ યુવાનની પેઠે અદાલતમાં પ્રમુખ પદે બેસી શકશે? કેયસ ખરેખર મર્ત્ય હતો અને તે મરે એ બરાબર હતું, પણ હું નાનો વાનિયા ઇવાન ઇલિચ, મારા આટલા બધા વિચારો અને લાગણીઓ, મારી તો વાત જ સાવ જુદી છે. મારે મરવાનું આવે એ તો બની જ ન શકે, એ તો બહુ જ ભયાનક વાત ગણાય. આવી એની મનની લાગણી હતી. મારે કેયસની પેઠે મરવાનું હોત તો મને એની ખબર પડી ગઈ હોત. મારા અંતરમાંથી કોઈ અવાજે મને કહ્યું હોત, પણ મને એવો કંઈ અવાજ સંભળાયો ન હતો. અને મને ને મારા ભાઈબંધોને લાગેલું કે અમારી વાત તો કેયસથી જુદી જ છે, પણ અહીં તો મોત આવીને ઊભું છે નજર સામે. તે મનમાં કહેવા લાગ્યો, ના ના ન હોય, અશક્ય. અરે પણ આ દેખાય છે તેનું શું? આમ કેમ? આમાં શું સમજવું? તે સમજી શક્યો નહીં. આ જૂઠા ખોટા માંદલા વિચારને હાંકી કાઢી તેને બદલે સારા અને નિરોગી વિચારો મનમાં ઉઠવા દેવા એ પ્રયત્ન તેણે કરી જોયો. પણ પેલો વિચાર અને માત્ર વિચાર જ નહીં, પણ સાક્ષાત એ મૂર્તિ પોતે આવીને એની સામે ઊભી રહેવા લાગી. એ વિચારને હાંકી કાઢવા તેણે એક પછી એક બીજા અનેક વિચારો યાદ કર્યા અને એમાંથી કંઈક આધાર મળશે એવી આશા રાખી. અગાઉ એક વેરા વિચારોના જે પ્રવાહે તેના મનમાં ઉઠતા મોતના વિચારને ઢાંકી દીધો હતો, તે વિચારો ફરી પાછા જગાવવાને તેણે મથામણ કરી જોઈ. પણ વિચિત્ર વાત એ હતી કે અગાઉ જે વિચારોએ મોતના વિચારને રોકી રાખ્યો હતો, ઢાંકી દીધો હતો, તે ઉખાડી નાખ્યો હતો. તે વિચારો હવે એવી અસર કરી શક્યા નહીં. ઇવાન હવે પોતાનો ઘણો ખરો વખત એ વિચાર પ્રવાહ ફરી જગાવવાના પ્રયત્નમાં જ ગાળવા લાગ્યો. તે માનમાં કહેતો, હું ફરી મારું કામ કરવા માંડીશ, આખરે તો એને જ આધારે હું જીવતો હતો ને. તેણે શંકા માત્રને ખંખેરી નાખી અદાલતમાં જવા માંડ્યું. ત્યાં સાથીઓ જોડે વાતચીતમાં ઉતરે હંમેશની ટેવ પ્રમાણે નિશ્ચિતપણે બેસે, વિચારપૂર્વક લોકો સામે જોઈ તેમનું નિરીક્ષણ કરે અને સુકાઈને સોટી જેવા થઈ ગયેલા બંને હાથ ઓકની ખુરશી પર હાથ પર અઢેલી રાખે, હંમેશની પેઠે કોઈ સાથી તરફ નમીને અને કાગરો પાસે ખેંચીને સાથીઓ જોડે કાનમાં વાતચીત કરે અને પછી એકાએક આંખો ઊંચી કરી ટટ્ટાર બેસીને અમુક શબ્દો ઉચ્ચારે અને અદાલતનું કામકાજ શરૂ કરે. પણ એ કામકાજની વચ્ચે જ કામ ગમે એટલું ચાલ્યું હોય તો પણ પડખામાં દર્દ ઉપડી આવે. ઇવાન તેના તરફ ધ્યાન આપે ને તેનો વિચાર મનમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન તો કરે, પણ કંઈ વરે નહીં. પેલું આવીને એની સામે ઊભું રહે ને એની સામે દોરા ફાડીને જોઈ રહે. ઇવાન સુનમૂન થઈ જાય, તેની આંખોમાંથી નૂર ઉડી જાય અને તે પાછો પોતાના મનને પૂછવા માંડે કે પેલું એટલું જ સાચું છે કે શું? આવું સમર્થ અને સૂક્ષ્મ બુદ્ધિવાળા ન્યાયાધીશ લોચા વારે છે અને ભૂલો કરે છે એ જોઈ તેના સાથીઓ અને હાથની ચેનાઓને આશ્ચર્ય અને દુઃખ થાય. ઇવાન સજગ થાય, સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે, જેમ તેમ કરીને તે દિવસનું કામ પૂરું કરે અને એવું દુઃખદ ભાન લઈને ઘેર જાય કે મારું અદાલતનું કામકાજ જે વસ્તુને ઢાંકી દઈ મારી નજરે ન પડવા દે એમ હું ઈચ્છું છું, તે વસ્તુને તે હવે પહેલાંની પેઠે ઢાંકી શકતું નથી અને એ મને પોતાના પંજામાંથી ઉગારી શકવાનું નથી. સૌથી બુરી વાત તો એ હતી કે પેલું ઈવાનનું ધ્યાન પોતાના તરફ ખેંચતું હતું. તેનો ઉદ્દેશ એ ન હતો કે તેની પાસે કંઈ કામ કરાવવું. તેની ધારણા તો એટલી જ હતી કે ઈવાન પેલાની સામે જુએ, તાકીને જુએ અને જોયા કરે અને કશું કર્યા વિના અકથ્ય દુઃખ ભોગવે. આ સ્થિતિમાંથી છૂટવા ઈવાને આશ્વાસનો નવા પડદા ખોરવા માંડ્યા, નવા પડદા જડ્યા અને થોડાક વખત તો એ ઈવાનને ઉગારશે એવો ભાસ થયો, પણ પછી તરત તે ફાટી ગયા, અથવા કહો કે પારદર્શક થઈ ગયા. જાણે પેલું એ પડદાને ભેદીને પણ અંદર પહોંચ્યું હોય. તે પેલાને રોકવાનું કે ઢાંકવાનું કોઈ પણ વસ્તુનું ગજુ જ ન હોય. આ પાછળ દિવસોમાં તેણે જે દીવાનખાનું ગોઠવેલું તેમાં તે જતો, એ દીવાનખાનામાં જ તે પડેલો અને એને માટે જ તેણે જિંદગીનો ભોગ આપ્યો હતો. એ વાત કેવી કડવી અને કેવી હાસ્યપાત્ર લાગતી હતી, કેમ કે એને ખબર હતી કે એ પડ્યો અને વાગ્યું ત્યારથી જ એની માંદગી શરૂ થઈ હતી. તે અંદર પહેરશે અને જુએ કે પાલિશ કરેલા ટેબલ પર કસાકનો ઉજરડો થયો છે. એનું કારણ શોધતા તેને જણાય કે એકાદ આલ્બમ, ચિત્ર સંગ્રહનું કાંસાનું સુશોભિત પૂંઠું વરી ગયું છે. એ આલ્બમ તેણે કેટલા પ્રેમથી અને કેવી હોંશથી ગોઠવેલું અને તેની પાછળ કેટલું ખર્ચ કરેલું. આલ્બમ હાથમાં લે એટલે તેને દીકરી અને તેના મિત્રોના અણધડપણાની અકરામણ થાય. આલ્બમ ક્યાંક ક્યાંક ફાટી ગયું હોય અને કેટલીક છબીઓ ઊંધી છત્તી કરી નાખેલી હોય. ઈવાન એ છબીઓને પાછી સરખી ગોઠવે અને પૂઠાને વારી ઠેકાણે લાવે. પછી એને થાય કે આ બધી વસ્તુઓ દીવાનખાનાના પેલા ખૂણામાં છોડવાની પાસે મૂકી હોય તો સારું. તે નોકરને બોલાવે, પણ ત્યાં તો સ્ત્રી કે દીકરી તેને મદદ કરવા આવે. એમની વચ્ચે ગોઠવણ બાબતમાં મતભેદ થાય અને પ્રાસ્કોવિયા પતિની વાત તોડી પાડે એટલે ઈવાન ચર્ચામાં ઉતરી પડે અને ગુસ્સે થઈ જાય. પણ એ બધું સારું લાગતું, કેમ કે ત્યારે એને પછીનો વિચાર ન આવતો, પેલું અલોપ થઈ જતું. પણ પછી એ જાતે કંઈક ફેરવતો હોય ત્યારે પ્રાસ્કોવિયા કહેતી, નોકરોને કરવા દો ને, તમને પાછું ક્યાંક વાગી બેસશે. અને એકાએક પેલું પડદા પાછળથી ઝબકી ઉઠતું ને ઈવાન તેને જોઈ શકતો, માત્ર એક ઝબકારો જ હોય ને ઈવાન આશા રાખે કે અલોપ થઈ જશે. પણ જાણે અજાણે તેનું ધ્યાન પડખા તરફ જ જાય. અરે, પેલું તો પેલાની પેઠે જ ત્યાં બેઠું છે ને મને કોરી ખાય છે. પછી તે પેલાને ભૂલી શકતો નહીં, પણ ફૂલોની પાછળથી પોતાની સામે એને ટગર ટગર જોઈ રહેતું ભારી શકતો. આ બધું સાને સારું છે, ખરેખર એમ જ છે. કોઈ કિલ્લા પર ચડાઈ કરતા ગુમાવત એવી રીતે પેલા પડદાને સારું મેં જિંદગી ગુમાવી એમ. તે કંઈ બને, કેવું ભયંકર અને કેવું બેવકૂફ. એ સાચું હોય જ ન શકે, હોય તો ન શકે, પણ છે તેનું શું. તે અભ્યાસ ખંડમાં જાય અને પાછો પેલાની સાથે એકલો પડે. પેલું એને મોઢા મોઢ દેખા દે અને પેલાને જોવું અને થથરવું. એ સિવાય કશો ઈલાજ જ ન રહે. સાતમું, એ વાત કેવી રીતે બની એ તો કહેવું અશક્ય છે, કેમ કે એ ડગલે ડગલે અણદીઠ રીતે બંપી ગઈ હતી. ઇવાનની માંદગીના ત્રીજા મહિનામાં તેની પત્ની, તેની દીકરી, તેનો દીકરો, તેના ઓળખીતા ડાક્ટરો, નોકરો અને એ બધા ઉપરાંત તે પોતે સૌને એવી ખબર પડી ગઈ કે બીજા માણસોને હવે ઇવાન વિશે એટલું જ જાણવાનો રસ રહ્યો છે કે તે જલ્દી પોતાની જગા ખાલી કરે છે કે નહીં. પોતાની હાજરીથી જીવતા માણસોને થતી બેચેનીમાંથી તેમને છોડાવે છે કે નહીં, ને પોતે પણ દુઃખમાંથી છૂટે છે કે નહીં. ઇવાનની ઊંઘ દાડે દાડે ઓછી થતી ગઈ. તેને અફીણ અપાતું, મોર્ફિયાના ઇન્જેક્શન અપાતા અને એથી એનું દર્દ ઓછું થયું નહીં. એનાથી એને ગેન ચડતું અને તે અર્ધ જાગ્રત અવસ્થામાં પડી રહેતો. તેને લીધે સહેજ રાહત મળતી, પણ ગેન ઉતરી ગયા પછી જે નબળાઈ આવી જતી તે દર્દના જેટલી જ કે એથી પણ વધારે કષ્ટદાયક લાગતી. ડૉક્ટરોના હુકમથી એને માટે ખાસ વાનીઓ બનવાતી, પણ એ બધી વાનીઓ એને દાડે દાડે વધારે ને વધારે બેસ્વાદ અને અરખામણી લાગતી ગઈ. એના ઝાડા પેશાબને માટે પણ ખાસ ગોઠવણ કરવી પડી હતી, એથી એના દિલને દરેક વખતે દુઃખ થતું. એ ક્રિયાની અસ્વચ્છતા, એનો બેહુદો દેખાવ, એની દુર્ગંધ અને બીજા કોઈ માણસને એ મળમૂત્ર ઉપાડવા પડે છે એ ભાન, એ બધા જ દુઃખના કારણ હતા. પણ આ અત્યંત અણગમતી અને અરખામણી વસ્તુ દ્વારા જ ઇવાનને કંઈક આશા એશ મળતી. રસોઈયાનો જુવાન મદદનીશ જીરાસીમ હંમેશા તે ઉપાડી જવા આવતો. જીરાસીમ સુઘડ તાજો માજો ખેડૂત જુવાન હતો, શહેરનો ખોરાક ખાઈને ફાલ્યો હતો. જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન અને હસમુખો જ દેખાય. રશિયન ખેડૂતો ચોખ્ખો પોશાક પહેરીને એને પહેલવેલો એ કામ કરતો જોયો ત્યારે ઇવાનનું મન મૂંઝાઈ ગયેલું. એકવાર કમોડ પરથી ઉઠતા તેને એટલી બધી નબળાઈ આવી ગઈ કે તેનાથી પાટલું પણ ઊંચું ખેંચી શકાયું નહીં. તે સુમારી આરામ ખુરશીમાં દબ દઈને પડ્યો. ઉગાડી સાવ સુકાઈ ગયેલી અને સ્નાયુના ચિહ્નોવાળી પોતાની સાથરો જોઈ તેને કમકમા આવી ગયા. જીરાસીમ ડટ પણ હળવે પગલે આવ્યો. તેના ભારે બૂટમાંથી ડામરની અને તાજી શિયાળુ હવાની ખુશ્બુ આવતી હતી. તેણે ચોખ્ખો જબ્બો પહેર્યો હતો. છાપેલી છીટના તેના ખમીસની બાંયો તેના મજબૂત ખુલ્લા બરાવદાર બાવડા પર ખોસેલી હતી. માંદા શેઠની લાગણીનો વિચાર કરી તેણે શેઠ સામે નજર ન નાખી. પોતાના ચહેરા પર જીવનનો જે આનંદ જગજગાટ મારતો હતો તેને રોકી રાખ્યો અને કમોડ તરફ ગયો. જીરાસીમ, ઇવાને ધીરે અવાજે કહ્યું. જીરાસીમ ચમક્યો. તેને બીક લાગી કે મેં કંઈક ભૂલ કરી નાખી હશે. તેણે તરત જ શેઠ સામે મોં ફેર્યું. તેના તાજા હેતાર સદા જુવાન ચહેરા પર દાઢી હમણાં જ જરા તરા ઉગવા લાગી હતી. જી, આ કામની તને બહુ સુખ આવતી હશે, મને માફ કરજે, હું લાચાર છું. નારે સાહેબ, કહેતા જીરાસીમની આંખો તેજથી ચમકી ઉઠી ને તેના ચરકતા સફેદ દાંત દેખાયા. આ તે કંઈ કામ કહેવાય? આમાં તે શું, આપ તો બીમાર છો સાહેબ. તેના ચપ્પર હાથ વડે તેણે રોજનું કામ કરી નાખ્યું અને તે હળવે પગલે ઓરડામાંથી બહાર ગયો. 5 મિનિટ બાદ એટલે જ હળવે પગલે પાછો આવ્યો. ઇવાન આરામ ખુરશીમાં હજુ એની એ જ સ્થિતિમાં બેસી રહ્યો હતો. જીરાસીમે કમોડમાં તરતનું ધોયેલું વાસણ પાછું ગોઠવી દીધું એટલે ઇવાન બોલ્યો, જીરાસીમ અહીં આવ, મને જરા મદદ કરતો. જીરાસીમ એની પાસે ગયો. મને ઉચકી લે, મારાથી ઊભા થવાતો નથી અને મિત્રીને મેં મોકલી દીધો છે. જીરાસિમ શેઠની છેક પાસે ગયો. પોતાના મજબૂત હાથ વડે પણ હળવે રહીને જેવી હળવી રીતે તે પગલાં માંડતો હતો તેવી જ રીતે શેઠને ઉપાડ્યો. એક હાથ વડે શેઠને ટેકો આપ્યો અને બીજા હાથ વડે તેનું પાટલું ઊંચું ચડાવ્યું. શેઠને પાછો આરામ ખુશીમાં બેસાડ્યા. પણ યુવાને કહ્યું, મને દોરીને સોફા પાસે લઈ જા. જીરાસિમ ખાસ પ્રયત્ન વિના અને દેખીતું દબાણ આવવા દીધા વિના લગભગ ઊંચકીને એને સોફા પાસે દોરી ગયો અને એને સોફા પર સુવાડ્યો. હાશ, તું કેવે ફોરે હાથે ને સરસ રીતે બધું કરે છે. જીરાસિમે ફરી સ્મિત કર્યું અને ઓરડામાંથી બહાર જવા બાજુએ ફર્યો. પણ ઇવાનને એની હાજરીથી એટલી બધી આશા એ લાગી હતી કે જીરાસિમને જવા દેવાની એને ઈચ્છા નહોતી. એક બીજું કામ, પેલી ખુરશી આમ લાવતો ના, પેલી બીજી મારા પગ નીચે મૂક, મારા પગ ઊંચા રહે છે ત્યારે મને જરા ઠીક લાગે છે. જીરાસિમે ખુરશી આણી તેને હળવે રહીને ઠેકાણે મૂકી અને ઇવાનના પગ ઊંચકી એના પર મૂક્યા. ઇવાનને લાગ્યું કે જીરાસિમે પગ ઊંચા કરી રાખ્યા ત્યારે મને વધારે સારું લાગ્યું. પગ નીચે મૂક્યા ત્યારે ઇવાનને થયું કે પાછું દુખવા માંડ્યું છે. જીરાસિમ, તું હમણાં કામમાં છે? નાજી, કશા કામમાં નથી. ભદ્ર લોકો સાથે કેવી રીતે બોલાય તે જીરાસિમ શહેરના માણસો પાસેથી શીખ્યો હતો. તારે હવે શું કામ બાકી છે? શું બાકી છે? કાલને માટે લાકડા ચીરવા સિવાયનું બધું કામ મેં પતાવી દીધું છે. તો મારા પગ હજુ જરા પકડી રાખ. તો પકડી રખાશે? હાજી, જરૂર. સા સારું નહીં રખાય? જીરાસિમે શેઠના પગ ઊંચા કરીને પકડી રાખ્યા. ઇવાનને લાગ્યું કે આ સ્થિતિમાં જરાય દુખાવો થતો નથી. પણ લાકડાનું શું થશે એની ફિકર ન કરશું સાહેબ, હજુ તો ઘણો વખત છે. ઇવાને જીરાસિમને બેસાડી તેની પાસે ઊંચા કરેલા પગ પકડી રખાવ્યા અને તેની જોડે વાતો કરવા માંડી. આશ્ચર્ય તો એ છે કે જીરાસિમે પગ પકડી રાખ્યા એટલો વખત એને એમ લાગ્યું જાણે મને સારું છે. ત્યાર પછી ઇવાન અવારનવાર જીરાસિમને બોલાવતો અને તેના ખભા પર પોતાના પગ મુકાવી તે પકડી રાખવાનું કહેતો. જીરાસિમની જોડે વાતો કરવી એને ગમતી. જીરાસિમે બધું કામ સહેલાઈથી, રાજી ખુશીથી, સરળતાથી અને એવા સદભાવથી કરતો કે ઇવાનનું હૃદય પીગળી જતું. બીજા માણસોમાં આરોગ્ય, બળ અને ચેતન જોઈ એ નારાજ થઈ જતો. પણ જીરાસિમના બળ અને ચેતનથી તેનું મન દુભાતું નહીં, પણ ઉલટું શાંત પડતું. ઇવાનના દિલને વધારામાં વધારે દર્દ તો એક છેતરપિંડી, એક જૂઠાણું જોઈને થતું. એ જૂઠાણું કોણ જાણે શા કારણસર સૌ સાચું માનતા હતા. તે એ કે ઇવાન મરવા નથી પડ્યો પણ માત્ર માંદો છે અને તે માત્ર શાંત રહે અને ઉપચાર કરે તો કંઈક ઘણું સારું પરિણામ આવશે. પણ એને પોતાને તો ખબર હતી કે એ લોકો ભલે ને જે કરવું હોય તે કરે પણ એથી કશું વરવાનું નથી. હજુ વધારે તીવ્ર વેદના ભોગવવી પડશે અને છેવટે મોત આવશે. એટલું જ એક વાત એ બધા જાણતા હતા અને તે પોતે જાણતો હતો. પણ તે પેલા લોકો કબૂલ કરવા નહોતા માંગતા. એની ભયંકર સ્થિતિ વિશે તેની આગળ સૌ જૂઠું બોલવા માંગતા હતા. એટલું જ નહીં પણ એ પોતે પણ એમાં ભાગ લે એમ ઈચ્છતા હતા અને એમાં ભાગ લેવાની એને બળજબરીથી ફરજ પાડતા હતા. આ છેતરપિંડીથી એનું ચિત્ત વલોવાઈ રહ્યું હતું. એ લોકો એના મરણની ઘડીએ એને માથે ઊભા રહીને જૂઠાણું ચલાવી રહ્યા હતા. આ જે ભીષણ અને ગંભીર પ્રસંગ હતો તેને તેઓ એ જૂઠાણા વડે પોતાની મુલાકાતો, પોતાના પડદા અને પોતાની ખાવાની માછલીના જેવો હીન કોટીનો બનાવી દેવા માંગતા હતા. એ જોઈ યુવાનને ભયંકર વેદના થતી. ઘણીવાર તો તેઓ એને માથે ઊભા રહી આ બધા તમાશા કરતા હોય તે વેરા આ બોલ એને હોઠે આવીને અટકી ગયો. આ જીઠાણું બંધ કરો હવે, તમે જાણો છો ને? હું પણ જાણું છું કે હું મરવા પડ્યો છું, ત્યારે એને વિશે કંઈ નહીં તો જૂઠું બોલવાનું તો બંધ કરો. પણ આટલું બોલતા તેનો જીવ કદી ચાલ્યો નહોતો. તે જોઈ શકતો હતો કે તેના મરણની જે ભીષણ અને ભયાનક ક્રિયા હતી તે જાણે આકસ્મિક, અભદ્ર અને અસભ્યમાં ગણાય એવી ઘટના હોય. જાણે કોઈ માણસ દુર્ગંધ ફેલાવતું દીવાનખાનામાં પ્રવેશ કરતું હોય એવો દેખાવ આસપાસના માણસોએ કરી મૂક્યો હતો. જે સભ્યતા અને શિષ્ટાચારની તેણે જિંદગીભર સેવા કરી હતી તેને નામે જ આ વસ્તુ થઈ રહી હતી. તેણે જોયું કે કોઈને એને માટે લાગણી થતી નથી, કેમ કે કોઈ એની સ્થિતિ સમજવા પણ માંગતું નથી. માત્ર જીરાસિમ તે સમજતો હતો અને તેની દયા ખાતો હતો, એટલે યુવાનને એના એકલાની સાથે જ ફાવતું હતું. જીરાસિમ એના પગ પોતાને ખભે કેટલીક વાર તો આખી રાત ટેકવી રાખે ત્યારે તેને આશા એ જ રહેતી. ઘણીવાર જીરાસિમ સૂઈ જવાની ના પાડતો અને કહેતો, સાહેબ આપ ફિકર ન કરશો, હું તો પછી સારી પેઠે ઊંઘી લઈશ. અથવા કેટલીક વાર એ પોતિકો હોય એમ કે કહેવા માંડતો, આપ માંદા ન હોત તો જુદી વાત હતી, પણ આપને આટલું દુઃખ પડે છે ત્યાં હું જરાક જેટલી તકલીફ વેઠતા સા સારું અચકાવું. જીરાસિમ એકલો જૂઠું બોલતો નહોતો, તેની બોલચાલ પરથી દેખાઈ આવતું કે તે એકલો ખરી વસ્તુ સ્થિતિ સમજતો હતો અને તેના પર ડાંક પીછોડા કરવાની તેને જરૂર નહોતી લાગતી. માત્ર તેને ક્ષીણ અને નિર્ભર થઈ ગયેલા શેઠને માટે દુઃખ થતું. એકવાર ઇવાન એને જવાની રજા આપતો હતો ત્યાં તે એકાએક સાફ સાફ બોલી ગયેલો, આપણે સૌને મરવાનું છે, પછી જરાક જેટલી મહેનત કરતા કટવાટ સા સારું કરવો. આ શબ્દો વડે તે સાચી હકીકત કહેતો હતો કે મને મારા કામનો બોજો લાગતો નથી, કેમ કે હું એ કામ મળતા માણસ માટે કરું છું અને મને આશા છે કે જ્યારે મારો વારો આવશે ત્યારે કોક મારી પણ આવી ચાકરી કરશે. આ જુઠ્ઠાણા ઉપરાંત, અથવા કહો કે એને લીધે ઇવાનના મનને બીજી એક વાત વધારામાં વધારે દુઃખ દેતી હતી. બીજા એની જેટલી દયા ખાય એવી એની ઈચ્છા હતી તેટલી દયા એ લોકો ખાતા નહોતા. કેટલીક વાર લાંબો વખત પીડા ભોગવ્યા પછી એમને એવી તીવ્ર ઈચ્છા થઈ આવતી, જોકે એ કબૂલ કરતા એને શરમ આવત કે જેમ માદા બાળકની દયા ખાય છે એમ કોઈ મારી દયા ખાય. કોઈ એને પંપારે અને દિલાસો આપે તો સારું એમ એનું મન ઝંખ્યા કરતું. તે જાણતો હતો કે હું મોટો અમલદાર છું, મારી દાઢીના વાળ દોરા થવા આવ્યા છે અને તેથી હું જે વસ્તુને માટે ઝંખું છું તે અશક્ય છે. છતાં તેનું મન એ ઝંખના છોડતું નહોતું. તે જે વસ્તુને માટે ઝંખતો હતો એને મળતી કંઈક વસ્તુ જીરાસિમના વર્તનમાંથી તેને મળી રહેતી, એટલે એ વર્તનથી તેના ચિત્તને ટાઢક વર્તી. ઇવાનને રડવાનું મન થતું અને કોઈ મને પંપારે અને મને જોઈને રડે તો કેવું સારું એમ થઈ આવતું. એટલામાં એનો સાથી સોબેક આવતો, એટલે રડવા પંપારવાની વાત કોરે રહી જતી અને ઇવાન ગંભીર, કડક અને ઊંડા વિચારમાં પડ્યો હોય એવો દેખાવ ધારણ કરતો અને રોજની ટેવ પડી ગયેલી તે પ્રમાણે બીજી કોઈ અદાલતના ચુકાદા વિશે પોતાનો મત પ્રગટ કરતો અને પછી એ મતને આગ્રહપૂર્વક વર્ગી રહેતો. એની આસપાસ ને એની અંદર ચાલતું આ જૂઠાણું તેના છેલ્લા દિવસોને વિસ્મય બનાવનાર મોટામાં મોટી વસ્તુ નીવડ્યું હતું. 8 સવારનો વખત હતો. સવાર થયો એની ખબર એને એ પરથી પડી કે જીરાસિમ ગયો હતો અને બીજા નોકર પીટરે આવીને દીવા ઓલવ્યા હતા. એક પડદો ખસેડ્યો હતો અને શાંતિથી ઓરડો સાફસૂફ કરવા માંડ્યો હતો. સવાર હોય કે સાંજ, શુક્રવાર હોય કે રવિવાર, બધું સરખું હતું. એની લીધે કશો ફરક પડતો નહીં. પડખાનું કોરી ખાતનારું એ ચીસ પડાવે એવું દર્દ ઓછું થતું નહોતું અને પરવાર પણ બંધ રહેતું નહોતું. જિંદગીનો દીવો ધીરો પડવા માંડ્યો હતો પણ હજુ હોલાયો નહોતો. હંમેશા ભયાનક અને અરખામણું લાગતું મોત પાસે ને પાસે ચાલ્યું આવતું હતું. એ જ એક સાચી વાસ્તવિક હકીકત હતી. પેલા લોકોએ ચલાવેલું જૂઠાણું પણ એનું એ જ હતું. એવી સ્થિતિમાં દિવસો, અઠવાડિયા અને કલાકોનો સો હિસાબ. આપ ચા લેશો સાહેબ? ઈવાને વિચાર કર્યો. બધું કામકાજ નિયમિત ચાલે એવી એની મરજી છે અને ગૃહસ્થ લોકોએ સવારમાં ચા પીવી એમ એ ઈચ્છે છે એટલે એણે એ કહ્યું. ના, આપને સોફા પર નથી જવું સાહેબ? ઈવાને વિચાર કર્યો. એને ઓરડો સાફ કરવો છે અને હું આડે આવું છું, હું ગંદકીને અવ્યવસ્થા છું એટલે કહું. ના, મને પડી રહેવા દે જ્યાં છું ત્યાં. નોકર આમ તેમ ફરી ગણમથલ કરવા લાગ્યો. ઈવાને હાથ લાંબો કર્યો. પીટર મદદ કરવા દોડી આવ્યો. શું જોઈએ સાહેબ? મારું ઘડિયાળ. ઘડિયાળ પાસે જ હતું. તે લઈ પીટરે સેટને આપ્યું. 8:30 બધા ઉઠ્યા છે? નાજી, એકલા લાડીમીર ઈવાનનો દીકરો ઉઠીને નિશાળે ગયા છે. બાઈએ મને કહી રાખ્યું છે કે આપ કહો તો મારે એમને ઉઠાડવા. એમને ઉઠાડું? ના, કશી જરૂર નથી. પાછો વિચાર આવ્યો, થોડી ચા પીવું તો સારું એટલે કહ્યું, હા ચા લાવ. પીટર બારણા સુધી ગયો પણ ઈવાનને એકલો રહેતા બીક લાગી. એને અહીં કેવી રીતે રાખી શકાય? અરે હા, મારી દવા. પીટર, મને દવા આપતો? સા સારું નહીં, હજુ કદાચ એનાથી કંઈક ફાયદો થાય. તેણે ચમચો ભરીને દવા લીધી અને ઘરે ઉતારી દીધી. ના, આથી કશો ફાયદો થવાનો નથી. બધા ફીગડા છે, મનને છેતરવાની વાતો છે બધી. મોંમાં પરિચિત માંડલો અને ભૂંડો સ્વાદ લાગ્યો એટલે તેણે નિશ્ચય કરી નાખ્યો. ના, હવે મને દવા પર જરાય શ્રદ્ધા રહે એવું નથી. પણ દર્દ, આ દર્દ સારું થયા કરે છે? એક પરવાર થોભી જતું હોય તો કેવું સારું? તેણે હુંકારો કર્યો. પીટર તેના તરફ વળ્યો. બધું બરાબર છે, જા થોડી ચા લઈ આવ. પીટર ગયો. ઈવાન એકલો પડ્યો એટલે હુંકારા કરવા લાગ્યો. દર્દ ભયાનક હતું, છતાં હુંકારા એ દર્દના નહોતા પણ મનની વેદનાના હતા. હંમેશા એનું એ દર્દ, હંમેશા એની એ દિવસ રાતની અનંત ગટમાર. વહેલું આવતું હોય તો? શું વહેલું આવતું હોય તો? મોત, અંધારું. ના ના, મોત નહીં, એને બદલે બીજું ગમે તે ભલે આવતું. પીટર ટાસ્ક પર ચા લઈને આવ્યો ત્યારે ઘડીભર તો ઈવાન મૂંઝાઈને એની સામે જોઈ રહ્યો. એ કયો માણસ છે કે કઈ ચીજ છે એની ખબર પડી નહીં. શેઠની ચક્કરવક્કર થયેલી આંખ જોઈ પીટર તો સડક થઈ ગયો અને એની એ મૂંઝવણ જોઈ ઈવાનને ભાન આવ્યું. ઓહો, ચા? બહુ સારું, મૂક એને, પછી મને હાથમાં ધોવડાવ અને ધોયેલું ખમીસ પહેરાવ. ઈવાને હાથમાં ધોવા માંડ્યા. વચ્ચે વચ્ચે આરામ લેવા થોભી જઈને તેણે હાથ ધોયા, પછી મોઢું ધોયું, દાંત સાફ કર્યા. વાર ઓર્યા અને અરીસામાં મોં જોયું, એમાં જે પ્રતિબિંબ દેખાયું એ જોઈને ખા કરીને ફિક્કા કપાર પર વાર જે અવ્યવસ્થિત રીતે ચોંટી રહ્યા હતા તે જોઈને તે બીકથી છરી ગયો. ખમીસ બદલાતું હતું તે વખતે એને થયું કે મારું શરીર જોઈશ તો હજુ વધારે બીક લાગશે, એટલે તેને શરીર સામે નજર નાખી જ નહીં. છેવટે તે તૈયાર થયો. તેણે ઘરમાં પહેરી રાખવાનો જબ્બો ચડાવ્યો, ઉપર ગરમ શાલ ઓઢી અને ચા પીવા આરામ ખુરશીમાં બેઠો. ક્ષણવાર તો તેને શરીરમાં સ્ફૂર્તિ લાગી, પણ ચા પીવા માંડી કે તરત પાછો એનો એ જ સ્વાદ આવ્યો ને દર્દ પણ થવા લાગ્યું. ચા માંડ માંડ પૂરી કરી પછી પગ લાંબા કરી સૂઈ ગયો અને પીટરને રજા આપી. હંમેશા એની જ સ્થિતિ, ક્યારેક આશાનો તણખો ઝબકી ઉઠે પછી પાછો નિરાશાનો સાગર ભૂગવે. દર્દ તો નિરંતર થયા જ કરતું હોય, તે એકલો પડે ત્યારે કોકને બોલાવવાની ભયંકર અને દુઃખદ ઈચ્છા એને થઈ આવતી, પણ એ અગાઉથી જ ખબર હતી કે બીજું કોઈ હાજર થશે તો સ્થિતિ એથી એ બુરી થશે. મોર્ફિયાનો બીજો એક ડોઝ બેભાન થઈ જવા માટે ડાક્ટરને કહીશ કે બીજી કંઈ દવા વિચાર કરી જુઓ, આ રીતે ચલાવ્યા કરવું તો અશક્ય છે, સાવ અશક્ય છે. એ રીતે એક કલાક અને પછી બીજો કલાક પસાર થઈ ગયો, પણ હવે બારણાની ઘંટડી વાગે છે. ડાક્ટર તો નહીં હોય? હા, એ જ છે. ડાક્ટર તાજો મિલન સર જાડો અને હસમુખો છે. તેના ચહેરાનો દેખાવ જાણે કહે છે, જુઓ તમારા મનમાં કશીક વાતનો ડર પેસી ગયો છે, પણ એનો તો તાબડતોબ ઈલાજ કરીશું. ડાક્ટર જાણે છે કે અહીં આવું મોઢું રાખવું અસ્થાને છે, પણ મોઢા પર એવો ભાવ રાખીને તે અંદર આવ્યો. હવે એમાં ફેરફાર કેમ કરાય? ડાક્ટર ઝપાટા બંધ પોતાના હાથ ઘસે છે અને દર્દીને ધારણ આપતો જાય છે. બરર, કેવી ટાઢ છે, હિમ પણ કેવું સખત પડ્યું છે, જરા ટાઢ ઉડાડી લઉં. આ કહેતા તેના મોં પર એવો ભાવ હોય છે જાણે એ ટાઢ ઉડાડી લે એટલી જ વાર છે અને પછી એ બધું ઠીક કરી દેશે. કહો હવે તબિયત કેમ છે? ઇવાનને થાય છે, ડાક્ટરને કહેવું તો એમ છે કે કહો આપણો ધંધો કેમ છે, પણ એને લાગે છે કે આવતો ન બોલાય, એટલે તે કહે છે કેમ રાત કેવી ગઈ. ઇવાન તેની સામે એવી રીતે જુએ છે જાણે એને પૂછતો હોય કે તમને જૂઠું બોલતા કદી શરમ નથી આવતી, પણ ડાક્ટર એ સવાલ સમજવા માંગતો નથી. એટલે ઇવાન કહે છે, રોજના જેવી જ ભયંકર દર્દ, જરાય મારો કેડો મૂકતો નથી અને સમતો નથી, માત્ર કંઈક. હા હા, તમે દર્દીઓ તો હંમેશા એમ જ કયા કરો છો. જુઓ હવે મને લાગે છે મારી ટાઢ ઉડી ગઈ. પ્રાસ્કોવિયા બહુ કાળજી લેનારા છે, છતાં એમને પણ મારા શરીરની ગરમી ઓછી ન લાગી. લો હવે હું સાહેબજી કહી શકું એમ છું. કઈ ડાક્ટર દર્દીનો હાથ દબાવે છે, પછી અત્યાર સુધીનો વિનોદ છોડી બહુ જ ભારે ખમ મોઢું કરી અને દર્દીને તપાસવા માંડે છે. તેની નાડના ધબકારા ગણે છે, તેના શરીરની ગરમી માપે છે, પછી છાતી ઠોકી જુએ છે અને છાતી પર નરી મૂકે છે. ઇવાનને પાકી અને ચોક્કસ ખબર છે કે આ બધું નિરર્થક છે, નરી છેતરપિંડી છે, પણ ડાક્ટર ઢીચણ પર પડી દર્દીના શરીર ઉપર વાંકો વળે છે, પહેલાં ઉપલા ભાગ પર અને પછી નીચલા ભાગ પર કાન ધરે છે અને મોઢા પર અમુક વિશેષ અર્થવાળો ભાવ લાવી દર્દીના શરીર પર અનેક જાતની કસરત કરતો હોય એમ વાંકો ચૂકો વરે છે. ઇવાન એ બધું સાંચી રહે છે. અદાલતમાં તે વકીલોના ભાષણ એવી જ રીતે સાંખી લેતો, જો કે તેઓ આ બધું જૂઠું બોલે છે અને શા માટે જૂઠું બોલે છે એની એને પાકી ખબર હતી. ડાક્ટર સોફા પર વાંકો વળી દર્દીની છાતી થોપતો હોય છે એટલામાં બારણા આગળ પ્રાસ્કોવિયાના રેશમી પોશાકનો ફફડાટ થાય છે અને ડૉક્ટર આવ્યાની ખબર એને ના આપવા માટે તે પીટરને ઠપકો આપતી સંભળાય છે. તે અંદર આવે છે, પતિને ચૂમી લે છે અને એકદમ એમ પુરવાર કરવા જાય છે કે હું તો ક્યારની તૈયાર થઈને બેઠી હતી પણ મને ખબર ન પડી, એટલે જ ડાક્ટર આવ્યા તે વખતે અહીં આવી ન શકી. ઇવાન તેની સામે નજર નાખે છે, તેને ધારી ધારીને જુએ છે. તેનો ગોરો રંગ, તેનું બરાવદાર શરીર, તેના ચોખ્ખાચટ હાથ અને ગરૂ, તેના ચકચકતા વાળ અને તેની ચમકદાર આંખોનું તેજ, એ બધું એની સામે ઉદાર પાસામાં મૂકે છે. ઇવાનના મનમાં એના પ્રત્યે હડહડતો દ્વેષ ભરેલો છે અને એના પ્રત્યે જે દ્વેષ છે તેને લીધે ઇવાનને એના સ્પર્શથી પણ દુઃખ થાય છે. પ્રાસ્કોવિયાનું પતિને ને તેના વ્યાધિ પ્રત્યેનું વલણ હજુ એવું ને એવું જ છે જેમ ડાક્ટરે દર્દી પ્રત્યે અમુક વલણ ધારણ કરેલું અને તે તેનાથી છોડી શકાતું નહોતું, તેમ પ્રાસ્કોવિયાએ પણ મનમાં એવી ગાંઠ વારી રાખેલી કે મારા પતિએ અમુક વસ્તુ કરવી જોઈએ તે કરતા નથી અને વાંક તેમનો પોતાનો છે અને હું તો પતિને એને માટે પ્રેમપૂર્વક ઠપકો આપું છું. આ ગાંઠ હવે તેના મનમાંથી છૂટતી નહોતી. મારું તો એ કંઈ સાંભળતા નથી અને વખતસર દવા લેતા નથી, વળી પગ ઊંચા રાખીને સૂઈ રહે છે, એ પણ એમને માટે સારું નથી. ઇવાન જીરાસમની પાસે કેવી રીતે પગ ઊંચા રખાવતો હતો એનું વર્ણન એણે કરી બતાવ્યું. ડાક્ટરે તિરસ્કાર મિશ્રિત વિવેકથી સહેજ મોં મલકાવીને કહ્યું, શું કરીએ, આ માદા માણસોને એવી મૂર્ખાઈવાળી દુનો હોય છે, પણ આપણે એમને ક્ષમા આપવી જોઈએ. તપાસ પૂરી થઈ એટલે ડાક્ટરે ઘડિયાળ સામે જોયું, પછી પ્રાસ્કોવિયાએ ઇવાનને કહ્યું, આ તો તમારી ઈચ્છા હતી તેમ થયું, પણ મેં આજે એક જાણીતા નિષ્ણાતોને બોલાવ્યો છે, તે તમને તપાસશે અને પછી તેને માઇકેલ ડેનિલોવિચ કુટુંબનો હંમેશનો ડૉક્ટર મળીને વાતચીત કરશે. આમાં વાંધો ન કાઢશો, એ તો હું મારે પોતાને જ ખાતર કરું છું, તેમણે કટાક્ષમાં કહ્યું અને એ રીતે ઇવાનને દેખાડી આપ્યું કે હું આ બધું તમારે જ ખાતર કરું છું. એ કંઈ બતાવ્યું તે એટલા માટે કે ઇવાનને ના કહેવાની બારી જ ન રહે. ઇવાન કંઈ બોલ્યો નહીં પણ તેણે ભવા ચડાવ્યા. તેને લાગ્યું કે મારી આસપાસ જૂઠાણાનું જારું એટલું બધું ફેલાયેલું છે અને હું એમાં એવો ફસાયેલો છું કે એમાંથી કશાનો ભેદ કરી શકાય એવું રહ્યું નથી. પ્રાસ્કોવિયા ઇવાનને માટે જે કંઈ કરતી હતી તે બધું તેને પોતાને ખાતર જ કરતી હતી અને જે કંઈ તે પોતાને ખાતર કરતી હતી તેને જ વિશે તેણે પતિને કહ્યું કે આ બધું હું મારે પોતાને ખાતર જ કરું છું, પણ એ વાત જાણે સાવ અશક્ય હોય એમ તેણે માન્યું કે ઇવાને એમાંથી ઉલટો જ અર્થ કાઢવો જોઈએ. 11:30 પેલો પ્રસિદ્ધ નિષ્ણાંત આવ્યો, પછી તપાસ થઈ. દર્દીની હાજરીમાં જ તેમજ બીજા ઓરડામાં મૂત્રાશય અને એપેન્ડિક્સ વિશે અગત્યની વાતચીતો થઈ. ફરી સવાલ જવાબ થયા. એ વખતે ડાક્ટરોએ એવું ભારે ખમો કર્યું કે દર્દીની સામે જીવન મરણનો જે એકમાત્ર ખરો પ્રશ્ન હતો તેને બદલે મૂત્રાશય અને એપેન્ડિક્સનો પ્રશ્ન ઊભો થયો. એ અંગો બરાબર ચાલતા નથી, તેમના પર હુમલો કરી તેમને રીતસર ચાલતા કરવાનું બીડું માઇકલ ડાનિલોવિચ અને પેલા નિષ્ણાતે ઝડપ્યું. એ પ્રસિદ્ધ નિષ્ણાતે દર્દીની રજા લીધી ત્યારે તેનો ચહેરો ગંભીર હતો, પણ તેના પર નિરાશાના ચિહ્ન નહોતા. યુવાને ભય અને આશાથી ચમકતી આંખે બીતે બીતે તેને પ્રશ્ન પૂછ્યો કે હું સાજો થાઉં એવી કંઈ આશા છે ખરી? ડાક્ટરે કહ્યું, હું સોર આના ખાતરી તો નથી આપી શકતો, પણ શક્યતા છે. ઇવાન જે આશાની નજરે ડૉક્ટરને બહાર જતો જોઈ રહ્યો તેમાં એટલી બધી કરુણતા ભરેલી હતી કે તે જોઈને પ્રાસ્કોવિયાને ડાક્ટરને ફી આપતા ઓરડાની બહાર જતા જતા જ રડવું આવી ગયું. 9. ડાક્ટરના પ્રોત્સાહનથી પ્રગટેલું આશાનું કિરણ જાજો વખત ટક્યું નહીં. એ જ ઓરડો, એ જ ચિત્રો, પડદા, દિવાલના કાગળ, દવાની શીશીઓ, એ બધું કાયમ હતું. એનું એ જ દુખાવાથી પીડાતું શરીર પણ મોજૂદ હતું. એટલે ઇવાને ઉહંકારા કરવા માંડ્યા. ડાક્ટરે ઇન્જેક્શન આપ્યું એટલે તે ઘેનમાં પડી ગયો. એને ભાન આવ્યું ત્યારે સાંજ પડવા આવી હતી. નોકરો એને માટે ખાવાનું લાવ્યા હતા, તેમાંથી તેણે કંઈક પ્રવાહી માંડ ગળે ઉતાર્યું. તે પછી દર્દ ફરી ઉપડ્યું. તે રાત પડવાનો વખત થયો. જમણ પછી 7 વાગે પ્રાસ્કોવિયા સાંજનો પોશાક સજીને ઓરડામાં આવી. સવારે તેણે ઇવાનને કહી રાખ્યું હતું કે અમે નાટક જોવા જવા છીએ. સારા બનહાર્ટ નામની પ્રસિદ્ધ નટી શહેરમાં આવી હતી અને એમણે ઇવાનના આગ્રહથી એક બોક્સ રિઝર્વ કરાવી હતી. ઇવાનને એ વાત વિચારે પડી ગઈ હતી. પત્નીનો ઠાટ જોઈ તેનું દિલ દુભાયું, પણ છોકરાઓને આનંદ અને બોધ બંને મળશે માટે તમારે જવું અને બોક્સમાં જ બેસવું એવો આગ્રહ તેણે પોતે જ કરેલો. એ વાત યાદ આવી એટલે તેણે પોતાની ચીડ છુપાવી. પ્રાસ્કોવિયા મલકાતી મલકાતી ઓરડામાં આવી, છતાં તેના મોં પર પોતે ગુનેગાર હોય એ જાતનો કંઈક ભાવ હતો. તે બેઠી અને તબિયતની ખબર પૂછી. ઇવાને જોયું કે એ પૂછે છે તે જાણવા માટે નહીં, પણ પૂછવાને જ ખાતર. એ જાણતી તો હતી કે નવી ખબર કશી જ નથી. પછી પ્રાસ્કોવિયા જે ખરી વાત કહેવાની હતી તેના પર આવી. હું તો કોઈ રીતે ન જાત, પણ હવે બોક્સ લેવાઈ ગઈ છે. હેલન ને તેની છોકરી પણ આવે છે. પેટ્રોવિચ તેમની છોકરીનો ભાવિ પતિ પણ આવે છે. એમને કંઈ એકલા તો ન જ જવા દેવાય? મને તો જરા વાર તમારી પાસે બેસવાનું વધારે ગમત. હું જઈ આવું એટલો વખત ડાક્ટરે કહ્યું છે તે પ્રમાણે જરૂર કરજો. હં? અરે, અને ફેડોર પેટ્રોવિચ ભાવિ જમાઈ અંદર આવવા ઈચ્છે છે, આવે ને લીઝા? ભલે આવે. તેની દીકરી લીઝા સાંજનો પોશાક પહેરીને આવી. તેનો તાજો યૌવન ભર્યો દેહ કેટલોક ઉગાડો દેખાતો હતો. જે દેહનું તેણે પ્રદર્શન કરેલું તે જ દેહ ઇવાનને પોતાને આટલું દુઃખ દઈ રહ્યો હતો. લીઝા મજબૂત નિરોગી પ્રેમ ગેલી હતી. તેને માંદગી, દુઃખ અને મૃત્યુ પ્રત્યે અણગમો હતો, કેમ કે એ તેના સુખની આડે આવતા હતા. ફેડોર પેટ્રોવિચ પણ અંદર આવ્યો. તેણે સાંજનો પોશાક પહેર્યો હતો. વાળમાં ફાંકડી રીતે પટિયા પાડેલા હતા. લાંબા ભરાવદાર ગરાની આસપાસ સખત અને અક્કડ કોલર લગાવેલો હતો. મોટા દોરા ખિસ્સાનો આગલો ભાગ અને સાંકડું કારું પાટલું મજબૂત સાથરો પર ચપસાઈ જાય એ રીતે પહેર્યા હતા. એક હાથે સફેદ મોજું સખત ખેંચીને ચડાવ્યું હતું અને બીજા હાથમાં નાટક જોવા જતા પહેરવાની હેટ રાખેલી હતી. એની પાછળ ઇવાનનો નાનો છોકરો બેઠો અને તેને કોઈએ જોયો નહીં. તેણે બાપડાએ નવો ગણવેશ પહેર્યો હતો અને હાથે મોજા પહેર્યા હતા. તેની આંખો નીચે બહુ જ કારા ડાઘ દેખાતા હતા. તેનો અર્થ ઇવાન સારી પેઠે જાણતો હતો. ઇવાનને એના દીકરા પ્રત્યે હંમેશા બહુ જ દયા ઉપજતી. અત્યારે એ છોકરાનો દયાથી ભરેલો ભયભીત ચહેરો જોતા બીક લાગે એવું હતું. ઇવાનને લાગ્યું કે જીરાસિમ ઉપરાંત એકલો વાસિયા જ મને સમજી શકે છે અને મારી દયા ખાય છે. આવેલા બધા બેઠા અને ફરી તબિયતની ખબર પૂછવા લાગ્યા. પછી થોડીવાર મૌન રહ્યું. લીઝાએ માને નાટક જોવાના દૂરબીન વિશે પૂછ્યું. તે કોણે લીધેલું અને ક્યાં મૂક્યું છે એ વિશે મા દીકરી વચ્ચે બોલાચાલી થઈ. તેને લીધે જરા રંગમાં ભંગ પડ્યા જેવું થયું. ફેડોર પેટ્રોવિચે ઇવાનને પૂછ્યું, તમે સારા બનહાર્ટને જોઈ છે? ઇવાન પહેલાં તો સવાલ સમજ્યો નહીં, પણ પછી જવાબ દીધો, ના. તમે એને પહેલાં જોઈ છે? હા, એકવાર એક નાટકમાં જોયેલી. સારા બનહાર્ટ કેટલાક ભાગ ભજવતી હતી તેની વાત પ્રાસ્કોવિયાએ કરી. લીઝાએ જુદો મત દર્શાવ્યો. સારાના અભિનયમાં ગૌરવ અને વાસ્તવ દર્શન કેટલા છે એ વિશે વાત ચાલી. આ જાતની વાતચીત હંમેશા થાય છે અને એકની એક ઘરેડમાં ચાલે છે. આ વાતચીત દરમિયાન ફેડોરે ઇવાન તરફ નજર નાખી અને તે એકદમ ચૂપ થઈ ગયો. બીજાએ પણ એની સામે જોયું અને ચૂપકી પકડી. ઇવાન ચરકતી આંખે એકી ટસે સામે જોઈ રહ્યો હતો અને આ બધા પર ગુસ્સે થયેલો લાગતો હતો. આ સ્થિતિમાં સુધારો કરવાની જરૂર હતી, પણ તેમ કરવું અશક્ય હતું. મૌન તોડવાની જરૂર હતી, પણ કેટલોક વખત તો જીભ ઉપાડવાની કોઈની હિંમત જ ચાલી નહીં. સૌને બીક લાગી કે લોકરૂઢીને અનુસરીને જે છેતરપિંડી તેઓ સૌ ચલાવી રહ્યા હતા તે ઉગાડી પડી જશે અને સાચી વાત સૌને સ્પષ્ટ દેખાશે. લીઝાએ સૌથી પહેલી હામભીડી એ મૌન તોડ્યું, પણ જે લાગણી દરેક જણના મનમાં હતી તે ઢાંકવાનો પ્રયત્ન કરીને તેણે ઉલટી એ લાગણી ઉગાડી પાડી. ચાલો, આપણે જો જવું હોય તો નીકળવાનો વખત થઈ ગયો છે. પતિએ ભેટ આપેલા ઘડિયાળ સામે જોઈ લીઝાએ કહ્યું. સાથે સાથે ફેડોરની સામે જોઈ આછું અને અર્થસૂચક સ્મિત પણ કરી લીધું. એ સ્મિતનો અર્થ પણ બે જણ જ જાણતા હતા. લીઝા ઊઠી ને એના કપડાનો ફફડાટ થયો. સૌએ ઊભા થઈ વિદાય લીધી અને ચાલ્યા ગયા. એ લોકો ગયા પછી ઇવાનને સહેજ સારું લાગ્યાનો ભાસ થયો. જૂઠાણું એ લોકોની સાથે ચાલ્યું ગયું હતું, પણ દુઃખ તો કાયમ હતું. એનું એ જ દુઃખ ને એની એ વેદના જેને લીધે કસ્સામાં રસ પડતો નહોતો. કશી વિવિધતા દેખાતી નહોતી. કશું પહેલાં કરતાં અઘરું કે પહેલાં કરતાં સહેલું લાગતું નહોતું. બધું જ પહેલાંના કરતાં બૂરું લાગતું હતું. ફરી પાછી પર પછી પર અને ઘડી પછી ઘડી વીતવા લાગી. આખી ઘટમાર જેવી ને તેવી ચાલી રહી હતી અને તેમાં ક્યાંય વિરામ આવતો નહોતો. એ બધાનો જે વિધાતાએ નિર્મેલો અંત તે હતો તે વધારે ને વધારે ભીષણ દેખાવા લાગ્યો. હા, જીરાસિમને મોકલ, પીટરે પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં ઇવાને કહ્યું. પ્રાસ્કોવિયા રાતે મોડી પાછી ફરી. તે પગની આંગળીઓ પર ચાલતી ચાલતી અંદર આવી. પણ ઈવાને તેનો પગરવ સાંભળ્યો, આંખ ઉગાડી અને તરત જ મીચી દીધી. તે જીરાસિમને મોકલી દઈ પોતે પતિની પાસે બેસવા માંગતી હતી, પણ ઈવાને આંખ ઉગાડીને કહ્યું, ના તું જા, દર્દ બહુ થાય છે, હંમેશા થાય છે, એવું ને એવું જ જરા અફીણ લો. ઈવાને એનું માની થોડુંક અફીણ લીધું. પ્રાસ્કોવિયા ચાલી ગઈ. પરોઢિયે 3-1 વાગ્યા સુધી ઈવાન ઘેરની દુઃખદ દશામાં રહ્યો. એને લાગ્યું, જાણે મને ને મારા દર્દને કોઈ એક સાંકડાને ઊંડા કારા કોથળામાં હડસેલી રહ્યું છે. એ મને દૂર ને દૂર હડસેલે છે, પણ છેક તર્યા સુધી હડસેલી શકતા નથી. આ વસ્તુ પોતે જ ભયાનક હતી, અને તેમાં વળી પાછો દર્દનો ઉમેરો. તેને બીક લાગતી હતી, છતાં તે કોથળામાં થઈને સરી પડવા માંગતો હતો. તે સામે થવાનો પ્રયત્ન કરતો હતો, છતાં સાથ આપતો હતો. એટલામાં ઓચિંતા તે સરી ગયો અને નીચે પડ્યો, ને તેને ભાન આવ્યું. જરાસીમ ખાટલાની પાંગતે બેઠો બેઠો શાંતિને ધીરજથી જોકા ખાતો હતો. ઈવાન પોતે સૂતો હતો અને તેના સુકાઈ ગયેલા મોજાવાળા પગ જીરાસિમના ખભા પર ટેકવેલા હતા. એનો એ 76 વાળો દીવો અને એનું એ નિરંતર થતું દર્દ. તું જા જીરાસિમ, તે સહેજ હોઠ ફફડાવીને બોલ્યો, કશો વાંધો નથી સાહેબ, જરા વાર બેસીશ. ના તું જા. તેણે જીરાસિમના ખભા પરથી પગ ખસેડ્યા, પડખું ફેરવી હાથને ટેકે સૂઈ રહ્યો અને પોતાની અવદશા પર વિમાશણ કરવા લાગ્યો. જીરાસિમ જોડેના ઓરડામાં જાય એની જ વાટ એ જોતો હતો. પછી તેનાથી રહેવાયું નહીં એટલે બાળકની પેઠે રડી પડ્યો. પોતાની અસહાય દશા અને ભયાનક એકલતા, માણસની ક્રૂરતા, ઈશ્વરની ક્રૂરતા અને ઈશ્વરની ગેરહાજરી એ એના રડવાના કારણ હતા. હે ભગવાન, તે આ બધું શા સારું કર્યું છે? તું મને અહીં શા માટે લાવ્યો છે? શા માટે, શા માટે તું મને આટલું ઘોર દુઃખ દે છે? એ જવાબની આશા રાખતો નહોતો, અને છતાં જવાબ નહોતો મળતો ને મળી શકે એમ પણ નહોતું. એટલા માટે રડવા લાગ્યો. એનું દર્દ વધારે ને વધારે તીવ્ર બનતું ગયું, પણ એ ન તો હાલ્યો ને ન એણે કોઈને બૂમ મારી. તેણે મનમાં કહ્યું, ચલાવ ચલાવ, માર, તારે મને મારવું હોય તેટલું, પણ આ બધું શાને માટે? મેં તારું શું બગાડ્યું છે? શા સારું આમ કરે છે? પછી તે શાંત થઈ ગયો, રડવાનું બંધ કર્યું. એટલું જ નહીં પણ શ્વાસ પણ રોકી લીધો અને ચિત્તને એકાગ્ર કરી દીધું. જાણે તેના કાનને કોઈ બહારનો અવાજ નહીં પણ અંતર્યામી આત્માનો અવાજ અંતરમાં ઉઠતી વિચાર મારા સંભળાતા હોય એમ તે એક ધ્યાન થઈ ગયો. તારે શું જોઈએ છે? શબ્દ દ્વારા પ્રગટ કરી શકાય એવી પહેલવેલી સ્પષ્ટ કલ્પના એણે આ સાંભળી. તારે શું જોઈએ છે? તારે શું જોઈએ છે? તેણે મનમાં ને મનમાં એ પ્રશ્નનો પુનરુચ્ચાર કર્યો. મારે શું જોઈએ છે? મારે જીવવું છે અને દુઃખ નથી ભોગવવું. તેણે જવાબ દીધો. ફરી પાછો તે એવા એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યો અને દર્દથી પણ એના ધ્યાનમાં ભંગ ન પડ્યો. જીવવું છે? કેવી રીતે? અંતરનાદે પૂછ્યું. કેમ, જેવી રીતે જીવતો હતો તેવી રીતે? તો શ્રીમંતાઈ અને સુખચેનમાં તું જીવતો હતો તેવી જ રીતે? શ્રીમંતાઈ અને સુખચેનમાં? અંતરના નાદે એના જ શબ્દો સામાં ઉચ્ચાર્યા. તેણે તેના સુખી જીવનની સર્વોત્તમ ક્ષણો યાદ કરવા માંડી. પણ વિચિત્ર વાત એ બની કે તેના સુખી જીવનની સર્વોત્તમ ક્ષણોમાંથી બાળપણના પ્રથમ સ્મરણો બાદ કરતાં એક પણ ક્ષણ જેવી પહેલાં લાગતી હતી તેવી હવે લાગી નહીં. તે વેરાએ એટલે કે બાળપણમાં એવું કંઈક ખરેખર સુખદાયક હતું જે ફરી મળે તો તેના વડે સુખમાં રહી શકાય. પણ જે બાળક એ સુખ અનુભવેલું તે બાળક હવે રહ્યું નહોતું, અને એ જાણે કોઈ બીજા માણસના સંસ્મરણ હોય એમ લાગતું હતું. જે સમયમાં અત્યારનો યુવાન ગળાઈને નીકળ્યો તે સમય આવ્યો કે તરત જ કંઈ અગાઉ આનંદદાયક લાગેલું તે બધું તેની નજર આગળથી ઓગળી ગયું અને નજીવું અને અકારું બની ગયું. અને પછી જેમ તેમ તે બાળપણથી આગો ખસતો ગયો અને વર્તમાન સમયની નજીક આવતો ગયો તેમ તેમ એ આનંદો વધારે ને વધારે નકામા ને નિરર્થક લાગતા ગયા. એ સમયની શરૂઆત કાયદાની નિસારથી થઈ. એ સમયમાં પણ હજુ ખરેખરું સુખ થોડુંક હતું, પ્રસન્નતા હતી, મિત્રતા હતી, આશા હતી. પણ ઉપલા વર્ગોમાં એવી સારી ક્ષણો ક્યારની ઓછી થવા માંડી હતી. પછી તેની સરકારી નોકરીના શરૂઆતના વર્ષોમાં તે સુબાના હાથ નીચે હતો. તે વખતમાં કેટલીક સુખદાયક ક્ષણો ફરી આવી ગઈ. એ એક સ્ત્રી પ્રત્યેના પ્રણયની યાદગીરીઓ હતી. ત્યાર પછી બધું અસ્તવ્યસ્ત થઈ ગયું અને તેમાં સુખનો અંશ ઓછો હતો. આગળ જતાં એ સુખનો અંશ એથી ઓછો થઈ ગયો અને તે જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ સુખની માત્રા ઉત્તરોત્તર ઘટતી ગઈ. સાવ આકસ્મિક સંજોગોમાં થયેલું તેનું લગ્ન, તે પછી થયેલો ભ્રમ નિરાશ, પત્નીનો ગંધાતો શ્વાસ, તેની વિલાસ પ્રિયતા અને તેનો દંભ, પછી જીવલેણ સરકારી નોકરી અને પૈસા વિશેની ચિંતા, એક વર્ષ, બે વર્ષ, વીસ વર્ષ અને તોય એની એ જ સ્થિતિ. અને જેમ જેમ એ જીવન વધારે ચાલ્યું તેમ તેનો ઘસારો વધતો ગયો. હું માનતો હતો કે ઉપર જાઉં છું, પણ ખરેખર તો હું નીચે ઘસડાતો હતો. ખરેખર એવું જ હતું. લોકોની નજરે હું ઊંચે ચડતો હતો, પણ એટલા પ્રમાણમાં મારું જીવન ઓટની પેઠે ઓસરી જતું હતું. હવે એ પૂરેપૂરું ઓસરી રહ્યું છે ત્યારે આનો અર્થ શું? કેમ જીવન તો કંઈ આવું નિરર્થક અને ભયાનક હોઈ ન શકે? પણ એ ખરેખર ભયાનક અને નિરર્થક વીત્યું છે. તો પછી મારે મરવાનું શા સારું આવે? અને તે પણ આમ રીબાઈ રીબાઈને શા સારું મરવું પડે? આમાં કંઈક ભૂલ હોવી જોઈએ. સંભવ છે મારે જેવી રીતે જીવવું ઘટતું હતું એવી રીતે હું ન જીવ્યો હોઉં. આ વિચાર તેના મનમાં એકાએક ઝબકારાની પેઠે આવ્યો. પણ એમ કેમ બની શકે? મેં તો એક એક કામ યોગ્ય રીતે કર્યું હતું. તેણે જવાબ આપ્યો, જીવન મરણના તમામ કોયડાઓનો આજે એકમાત્ર ઉકેલ છે તેને તેણે સાવ અશક્ય વસ્તુ ગણીને મનમાંથી તરત જ કાઢી નાખ્યો. ત્યારે હવે તારે શું જોઈએ છે? જીવવું છે. કેવી રીતે જીવવું છે? જજ સાહેબ આતે હૈ એમ છબીદાર અદાલતમાં પોકારતો ત્યારે તું જેવી રીતે જીવતો હતો એવી રીતે જીવવું છે. જજ સાહેબ આવે છે. જજ સાહેબ, તે મનમાં જ કહેવા લાગ્યો. જજ તો આવ્યા પણ હું ગુનેગાર નથી હો, તે ક્રોધથી બોલી ઉઠ્યો. આ બધું સાને સારું છે તે રડતો બંધ થયો, પણ દિવાલ તરફ મોઢું ફેરવીને એક જ સવાલ પર વિચાર કરવા લાગ્યો, આ બધો ત્રાસ સાને સારું ને સા હેતુસર છે? પણ તેણે ગમે તેટલો વિચાર કર્યો તોય તેને કશો જવાબ મળ્યો નહીં. મારે જીવવું ઘટતું હતું તેવી રીતે હું નથી જીવ્યો, તેનું આ બધું પરિણામ છે. એ વિચાર એને જેટલી વાર આવતો અને ઘણી વાર આવતો તેટલી વાર તે એમ યાદ કરતો કે મારા જીવનમાં મેં જરાય અનિતિ નથી કરી, અને તેથી તે પેલા વિચિત્ર વિચારને મનમાંથી હાંકી કાઢતો.